हेलो। हाँ,
हाँ जी, हाँ जी नीलेश भाई, हाँ शुरू करिए आपने। हाँ
अरे पास त्रीजो चाले के कसाई लो।
हाँ
हेलो।
हाँ जी, हाँ जी, कसाई मां मान कसाई
हाँ
सुधी
बराबर है,
पूछना था
समझाइए।
मैंने
हाँ,
आपने। हाँ।
એમાં આપણો ત્રીજો પાઠ કસાઈ નો ચાલે છે,
હા
એમાં આપણે જોયું હતું કે કસાઈ ની ઉત્પત્તિ નું મૂળ કારણ શું છે।
હા હા
તો કસાઈ ની ઉત્પત્તિ નું મૂળ કારણ શું છે કે વસ્તુ સ્વરૂપ નું અજ્ઞાન।
બરાબર
અજ્ઞાન શું છે? એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય નો કરતા હર્તા માનવો, પર પદાર્થ ને નુકસાન અને લાભ નું કારણ માનવું, ઇત્યાદિ વગેરેના જે ભાવ છે, તો કે છે કે એ કસાઈ ની ઉત્પત્તિ નું મૂળ કારણ છે। એમાં આપણે ક્રોધ કસાઈ નું વર્ણન ચાલી ગયું હતું અને માન કસાઈ ના વર્ણન ની આપણે ચર્ચા ચાલુ હતી।
હા
આપણને માન કસાઈ કેમ ઉત્પન્ન થાય છે તો આપણે જોયું હતું તેના કારણમાં કે જ્યારે આપણે આત્માને ભૂલીને, એટલે કે આત્માના સ્વરૂપને ન સમજીને બહારના પદાર્થોમાં પોતાપણું કરીએ છીએ, સ્વામુપણું કરીએ છીએ, ત્યારે આપણને માનની ઉત્પત્તિ થાય છે।
બરાબર
એમાં આપણે માન મદના પણ ભેદ જોયા હતા। મદ એટલે માન, તો કે કુલ મત, જાતિ મત, રૂપ મત, એ બધાની ભી થોડી થોડી ચર્ચા કરી હતી। જેને કહેવાય કે પિતા મોટા હોય, મતલબ કે પિતાના જે વંશો હોય, ઉચ્ચ કુળમાં જન્મ લીધો હોય, તો પોતાને આત્મા ન માનીને આ શરીર રૂપ, આ કુળ રૂપ પોતાને માને છે, તો ઉચ્ચ કુળમાં જન્મ લીધો તો ત્યાં આગળ એને અભિમાન આવી છે। જાતિની અંદર માતાની વાત કરી હતી કે પાછું આ શરીર રૂપ પોતાને માન્યો તો ઊંચી જાતિ મળી ગઈ તો પોતાને તે જાતિનું અભિમાન થઈ જાય છે। શરીર સુંદર મળ્યું તો શરીર રૂપ જ પોતે અનુભવ કરે છે, 24 કલાક એનો જ અનુભવ રહ્યા કરે છે। તો સુંદર શરીર મળતા સુંદર શરીરમાં અપનત્વ કર્યું તો રૂપનું માન આવી। લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું કે રૂપ હોવું, શરીરનું રૂપ હોવું અલગ વાત છે અને તેમાં માન ઉત્પન્ન થવું અલગ વાત છે। કામદેવનો જીવ હોય, ચાલાકા પુરુષોની ચર્ચામાં કામદેવના જીવની બી ચર્ચા આવે છે। દાખલા તરીકે બાહુબલી હતા, કામદેવ હતા, હનુમાનજી પણ પોતે કામદેવ હતા। હનુમાનજીનું જે સ્વરૂપ અત્યારે બતાવવામાં આવે છે વર્તમાનમાં, જેને કહેવાય વાંદરા જેવું મોઢું ઇત્યાદિ, ખરેખર એવું મોઢું એમનું ન હતું, અત્યંત સુંદર અને રૂપવાન હતા, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા, તે ભવે મોક્ષે ગયા। તો કે છે કે કામદેવને પણ આવું સુંદર રૂપ તો જોવામાં આવે છે। એ સુંદર રૂપ કઈ માન કસાયનું પ્રતીક નથી, માન કસાયનું કારણ નથી, પરંતુ એ શરીરને પોતાનું માન્યું તો શરીર સુંદર મળ્યું તો જાણે હું સુંદર, એવી જ માન્યતાની અંદર પ્રવર્તન કરે છે। એવું બી બને કે કોઈનું રૂપ સુંદર ના હોય, કુરૂપ હોય જગતની દ્રષ્ટિમાં, જો કે રૂપ કુરૂપ પણ નથી હોતું અને સ્વરૂપ પણ નથી હોતું, રૂપ તો રૂપ છે, પુદ્ગલ વર્ગણાઓનું પરિણામ જ છે। જગતમાં કહેવાતું કુરૂપ, એની અંદર એને દીનતા હીનતા મહેસૂસ થાય છે, કારણ કે ત્યાં પણ પોતાની શરીરને જ પોતાનું માનવાથી કે મારું રૂપ ઓછું સુંદર છે એમ કરીને દીનતા હીનતા મહેસૂસ કરે છે, તો તે પણ ખરેખર માન કસાઈ જ જોવામાં આવે છે। હવે જ્ઞાન મત ક્ષયોત્સમ વધ્યો, બહારની જાણકારી આપણને જેમ જેમ મળતી જાય છે તેમ તેમ બીજાઓની સામે આ જ્ઞાનના ક્ષયોત્સમનું અભિમાન કરે છે। દરેક ફિલ્ડની અંદર એવું બને છે, જેને કોમ્પ્યુટરનું વિશેષ જ્ઞાન હોય ને બીજા કરતા વધારે જ્ઞાન હોય, તેને નિયમથી અજ્ઞાની જીવને માનની ઉત્પત્તિ થઈ જાય છે। દરેક આપણે એક એક્ઝામ્પલ આપ્યું, દરેક ફિલ્ડની અંદર સમજી જવું, અહીંયા આગળ જીનાગમની અંદર પણ જીનાગમનો અભ્યાસ કરતા હોય ને બીજા કરતા આપણને ઘણું આવડી જાય તો આપણને અજ્ઞાનના કારણે માન ઉત્પન્ન થઈ જાય છે કે મને બધા કરતા વધારે આવડે છે। હવે આપણે એને તપાસ કરીએ કે છે શું એ, હકીકતમાં ક્ષયોત્સમની થવાવાળી એક દશા છે, પરંતુ આપણે પોતાને ક્ષયોત્સમ જેટલો માનીએ છીએ એટલે આપણને માન ઉત્પન્ન થાય। હકીકતમાં આત્મા જે છે તે તો પારિણામિક ભાવે રહેલો છે, જે દ્રવ્ય સ્વભાવ છે, જે સહજ સ્વભાવ છે, એ તો જ્ઞાન સ્વરૂપ રહેલો છે, અને આ જે ક્ષયોત્સમ પર્યાયની અંદર જોવામાં આવે છે એ તો પર્યાયમાં જોવામાં આવે છે, હાનિવૃત્ત અવસ્થા જોવામાં આવે છે. આજે જ્ઞાન વધ્યું છે, પાપના ઉદયની અંદર જ્ઞાન ઘટતું પણ જોવામાં આવે છે, વધઘટ વધઘટ થતી રહે છે. હવે ત્યાં આગળ એ જો જ્ઞાન વધી ગયું ક્ષય તો સુખની કલ્પના કરે છે, અને જ્ઞાન ઘટી ગયું તો દુઃખની કલ્પના કરે છે. સુખ દુઃખની કલ્પના કેમ ઉત્પન્ન થઈ? કારણ કે એણે પોતાને આ ક્ષયક્ષમ જ્ઞાન વાળો, ક્ષયક્ષમ જ્ઞાન જેટલો માન્યો એટલે એ આવી કલ્પનાઓ કર્યા કરે છે. પણ પોતાને જ્ઞાનરૂપ ક્ષયક્ષમના ભેદ ન માનતા હાનિવૃત્તિ અવસ્થાઓને ગૌણ કરીને જ્ઞાનરૂપ જો જોવે તો કહે છે કે ભલે મને ઓછું જ્ઞાન છે પણ મારામાં જ્ઞાન તો છે ને, હું જ્ઞાન સ્વરૂપ તો છું. એટલી પણ એને જો ખ્યાલ આવી જાય તો એને આવા જ્ઞાન મળે જેને કહેવાય કે જોવામાં આવતો નથી. મૂળ વાત છે કે પોતાના અગાધ સ્વભાવ જે અંદરમાં પડ્યો છે, થોડું થોડું જ્ઞાન થઈ જતા અભિમાન આવે ત્યારે વિચારવો જોઈએ કે આત્માની અંદર તો અનંત શક્તિ છે, એમાં સર્વજ્ઞ શક્તિ છે, આખા જગતને લોકાલોકને જાણે એવી મારી તાકાત ભરેલી છે, તો આવી થોડી થોડી પર્યાયમાં શેનું માન કરું. અને બીજી વાત, આવી રીતે જેટલા પણ જીવદ્રવ્ય છે એ બધા જીવદ્રવ્યની અંદર આવી સર્વજ્ઞ સ્વભાવની શક્તિ પડેલી છે, તો બધા શક્તિ સંપન્ન જીવ છે તો મારે કોને નીચો બતાવવો અને કોની સામે ઊંચું થવું? જ્યારે આવા સમ્યક વિચાર કરે છે ત્યારે આ જીવને માન કસાયની ઉત્પત્તિ થતી નથી. એવી રીતે તપશ્ચરણમાં પણ થઈ જાય છે. જો આઠ મત છે ને એની અંદર આ જીવને જ્ઞાન મત જલ્દી આવી જાય છે, અને એના કરતા પણ વધારે ખતરનાક છે તપ મત. વાત એમ છે કે બીજા બધી ચીજો છે, કુલ છે, જાતિ છે, રૂપ છે, ઐશ્વર્ય, બળ, તપ, ધન, તો એક તો કોમન ઘણા બધાને જોવામાં આવે છે, ક્ષયક્ષમ જ્ઞાન ઓછાઓને જોવામાં આવે છે. હવે ક્ષયક્ષમ જ્ઞાન પણ વધારે ઘણા બધાને જોવામાં આવે છે, પરંતુ જેને કહેવાય કે તપશ્ચરણ, જેને કહેવાય કે તપશ્ચરણ પાળવાવાળા જીવો, સહન શક્તિવાળા જીવો બહુ ઓછા જોવામાં આવે છે. તો આ જીવને તપશ્ચર્યા પાળવામાં પણ માન કસાયની ઉત્પત્તિ થઈ જાય. એનું મૂળ કારણ શું? કે શરીરને પોતાનું માનવું, શરીરની ક્રિયાને પોતાની માનવી. મેં ઉપવાસ કર્યા, ત્રણ ઉપવાસ થયા, પાંચ ઉપવાસ થયા, તો હવે આ ઉપવાસ મેં કર્યા એમ શરીર આશ્રિત ક્રિયાઓમાં અહંપણું કરે છે તો એને ઉપવાસનું માન ઉત્પન્ન થઈ જાય. પરંતુ હવે જીવ જ્યારે અહીંયા આગળ ભેદ વિજ્ઞાન કરે કે ખરેખર આ તો એક જડની ક્રિયા છે અને મને ઉપવાસ કરવાનો જે શુભ ભાવ આવ્યો એ પણ આશ્રવ તત્વ છે, અને આત્માના અવલંબને જે નિર્વિકલ્પ દશા થાય તે ખરેખરમાં તો સંવર નિર્જરા તત્વ છે, આવું એને અલગ અલગ ચીજોનું ભેદ વિજ્ઞાન વર્તે ત્યારે એને માનની ઉત્પત્તિ ન થતા એને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. આમ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થવાથી આવી ટાઈપના માન, મદ, કસાય જે પરાશ્રિત ક્રિયાઓમાં અહંપણું કરવાવાળા ભાવ કહે છે કે એ બધું રહેતું નથી. એવી રીતે ઐશ્વર્યમત, ઐશ્વર્યમત એટલે મોટા, હું ઘણો મોટો છું, સમાજની અંદર મને ઓળખે છે, લોકો મને આગળ બોલાવે, બે વાર મારું નામ લે, મારી બધા લોકો માને છે, એમ કરીને પણ એ પોતાને બહારના પદરોથી આવી રીતે બહારની જેને કહેવાય કે આવડતથી પોતાને મોટો માને છે. અહીંયા આગળ કહે છે કે બધા જ જીવ સિદ્ધ સમ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, તો એની અંદર સમજો કે આ બધું માન કરવાથી શું ફાયદો છે? ઠીક છે, કદાચ થોડોક પુણ્યનો ઉદય છે, યશ કીર્તિનો ઉદય છે, તો બે માણસ આપણને પૂછવાવાળું મળે તે તેનાથી આત્માને ક્યાં લાભ છે? આત્માને બહાર કોઈ ઓળખે તો લાભ છે એમ ક્યાં છે? અને આત્માને બહારમાં કોઈ ન ઓળખે તો નુકસાન છે એમ ક્યાં છે? એમ એને સમ્યક વિચાર આવવા જોઈએ. આપણે કેટલા તીર્થંકરોને ઓળખીએ છીએ? હેલો, આપણે કેટલા ભગવાન ને ઓળખીએ છીએ? 24 તીર્થંકર ને ઓળખીએ છીએ, બરોબર છે? બરોબર ને. બીજા કેટલા ભગવાન ને ઓળખીએ? રામ ભગવાન ને ઓળખીએ છીએ, હનુમાન પણ ભગવાન થયા, બાહુબલી પણ ભગવાન થયા, સુદર્શન શેઠ પણ ભગવાન થયા. આવા કેટલા કેટલા ના નામ ગણાવીશું? તો કે બહુ ઓછા ના આપણે નામ ગણાવીશું. હવે ત્યાં આગળ સિદ્ધાલયની અંદર કેટલા ભગવાન બિરાજમાન છે બોલો, કોણ બતાવશે? અનંત
ભગવાન છે ત્યાં.
હા, અનંત ભગવાન ઉપર બિરાજમાન. આપણે કેટલાના નામ ઓળખીએ છીએ, કેટલા જણ ઓળખીએ છીએ કે બહુ ઓછા, 25 ટકા, જે પણ આપણે જેટલું વાંચવામાં આવ્યું જેટલા. તો આપણે બીજા બધા ભગવાનને ઓળખતા નથી, તેથી બીજા બધા ભગવાનનું સુખ શું ઓછું થઈ જતું હશે? અને આપણે જેટલા ભગવાનને ઓળખીએ છીએ, જેની પ્રશંસા કરીએ છીએ, જેને રોજ આપણે ગુણાનું વાત કરીએ છીએ, તો શું એનાથી એ ભગવાનને કંઈ ફાયદો પહોંચતો હશે, ખુશ થતા હશે? એટલે બધા પોતપોતાના સ્વરૂપમાં લીન, પોતે તો લીન છે ને પોતાના જ્ઞાનની અંદર બધાને ભગવાન પડે સ્વભાવથી, પર્યાયની અપેક્ષા વાત નથી, સ્વભાવથી બધાને ભગવાન જ હોય. આમ જયારે વિચાર કરવામાં આવે તો મોટા એનું અભિમાન રહેતું નથી. એ પ્રમાણે આપણે આ પ્રમાણે પોતાના વિચારોને લંબાવવા પડશે. માન કસાઈની ઉત્પત્તિનું મૂળ કારણ શું છે? કે આ બહારની મોટાઈ, બહારની સ્થિતિથી પોતાને મોટો માને છે. એવી રીતે કદાચ સમજો કે સમાજની અંદર બે જણ ન ઓળખે, બે જણ આપણને ન પૂછે, કદાચ આપણને બે જણ ન બોલાવે, પાપના ઉદયની અંદર આપણી પ્રશંસા ન થાય, તેથી આત્માને શું ફરક પડે છે? આત્મામાં કયા ગુણ ઓછા થઈ ગયા ને કયા ગુણનું પરિણામ બંધ થઈ ગયું? તો કે આત્માને આવી બહારની ચીજોથી કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. સમજવા જેવી વાત છે, બહુ સુંદર પ્રકરણ છે આ. આપણે આત્માનો સ્વરૂપને જેમ છે તેમ વ્યવસ્થિત ઓળખવો જોઈએ અને વારંવાર વારંવાર એનું ચિંતન કરવું જોઈએ. વારંવાર જેવો છે તેવો આત્મા ચિંતન કરીએ છીએ, આપણી બધી કસાયો ગળે છે. આવી રીતે આપણો લોક વ્યવહાર પણ સમજો સુધરે છે. બહારની અંદર આવા અભિમાન ન હોવાથી આ જીવ હંમેશા વ્યવહારિક દ્રષ્ટિથી પણ વિચાર કરીએ તો નમેલો રહે છે, અને નમેલા જીવો અત્યંત લોકોને પ્રિય બને છે. આ તત્વજ્ઞાનના માધ્યમથી આપણું આધ્યાત્મિક જીવન પણ સુંદર બને છે અને બહારનું લૌકિક જીવન પણ આપણે કેવી રીતે જીવવું, કેવો વ્યવહાર હોય આપણો, તો કહે છે કે એવું પણ જીવન આપણું જોવામાં આવે છે. આમ સર્વ પ્રકારે આપણી માન કસાઈ ઘડે છે. આમ બે બાજુ જોવું કે કોઈ બોલાવે તોય માન નહીં અને કોઈ ન બોલાવે તોય માન નહીં. કોઈ ન બોલાવે તો જેને કહેવાય કે દીનતા હીનતાનો ખેદ મહેસૂસ કરવો નહીં, કારણ કે એ બધાથી હું જુદો નિરાળો ચૈતન્ય સ્વભાવી આત્મા છું. એમ કરીને પોતાના આત્માને આખા જગતથી જુદો સમજવો, જુદો જાણવો અને જુદો અનુભવવો. જ્યારે પણ આત્માને આ બહારની ચીજોથી, આ શરીરથી જ્યારે પણ જો સંયોગથી જોયો, આવી કસાઈ ભાવો ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. અને બીજાના આત્માને પણ સંયોગથી રહીત અને પોતાના આત્માને પણ સંયોગથી રહીત જોવાથી આવી નિર્મળ દ્રષ્ટિ આપણને પ્રગટ થાય છે. એમ આપણે એમાંથી ભેદ વિજ્ઞાન કાઢવું, મૂળ સાર સમજવો. એવી રીતે બલમત વિચાર કરે, બલ કોનું? બલ અહીંયા આગળ અભિમાન શેનું? તો કે આ શરીરને પોતાનું માને છે, તો શરીરનું વજન વધી જાય છે તો કે મારું વજન વધ્યું, એમ એકતા બુદ્ધિને અહમપણું કરે. આ બલ તો કે હકીકતમાં એ શારીરિક બલ કોનું બલ છે? તો કે શારીરિક બલ એ તો પૂદગલના વીર્ય ગુણની પર્યાય છે, એમાં આત્માને શું લેવા દેવા? આત્મા પાસે પણ પોતાનું બલ છે, આત્મામાં પણ વીર્ય નામની શક્તિ, વીર્ય નામનો ગુણ છે. એમ વિચાર કરીને એને કહેવાય કે આ શારીરિક બલમાંથી એકત્વ બુદ્ધિ આપણે છોડવી જોઈએ. જગતના જેટલા પણ પદાર્થ છે બધાની અંદર બળ છે, વીર્ય ગુણ પડેલો છે અને બધાનું પરિણામ જોવામાં આવે છે. દરેક દ્રવ્યના દરેક ગુણની પર્યાયની રચના આ વીર્યના કારણે થાય છે. એની અંદર સામર્થ્ય પ્રગટ આપે છે, સામર્થ્ય બલ પ્રદાન કરે છે. એમ કહે છે કે મારામાં પણ વીર્ય શક્તિ છે, મારા ફંક્શનની અંદર પણ આવી રીતે આ વીર્ય શક્તિ બલ પ્રદાન કરે છે. એટલે કે સામે બધા જગતના પદાર્થોને પણ બલ પ્રદાન કરે છે. હવે આ બલ જેને કહેવાય કે એની અંદર આમ પણ કરવા જેવું શું છે? ઠીક છે, કદાચિત શારીરિક બળ હોય તો એવું કદાચ કોઈ વિશિષ્ટ પુણ્યના ઉદયની અંદર કદાચિત એવી ચેષ્ટાઓ દેખાય, એમાં દમ શું છે? એનાથી ક્યાં હું મોટો છું? અને કદાચ હું દુબળો પાતળો હોઉં તો દુબળો પાતળું તો આ શરીર છે, હું ક્યાં છું? એમ બંને બાજુથી વિચાર કરીને આ બલ મદનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. એવી રીતે ધન, આ જીવને ધનનો મદ ચડી જાય છે. કેમ? કારણ કે ધનથી પોતાને મોટો માને છે. હવે આ જે ધન જે છે તે આત્માના જીવ દ્રવ્યના દ્રવ્યમાં છે, ગુણમાં છે કે પર્યાયમાં છે? બોલો. એકેમાં નથી ને, તો પછી ધનનું મદ શેનું? પોતાના અનંત ગુણોનો મદ ચડે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. અને આ બહારના જે ધન જે છે, વૈભવ જે છે, તે પોતાના દ્રવ્યમાં નથી, ગુણમાં નથી ને પર્યાયમાં નથી, કઈ સીમારેખામાં જ આવતા નથી, તો પછી કે મદ કોનું? પૂર્વ પુણ્યના ઉદયની અંદર બહારના સંયોગોની એટલે કે ધન આદિની પ્રાપ્તિ થતી જોવામાં આવે. પણ આપણે વિચાર કરવો જોઈએ કે આ બધું તો ક્ષણભંગુર છે. જુઓ, પરિણામો અંતર્મુહૂર્ત અને અંતર્મુહૂર્તમાં બદલાયા કરે છે. ઘડીકમાં શુભ પરિણામ થાય છે તો ઘડીકમાં અશુભ પરિણામ થાય છે. એટલે કે શુભ પરિણામથી પુણ્ય પ્રકૃતિ બંધાય છે, અશુભ પરિણામથી પાપ પ્રકૃતિ બંધાય છે. આમ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે આપણને પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપના ભાવ થયા જ કરે છે. હવે જયારે પુણ્યનો ઉદય આવે છે તો બહારમાં આ પ્રમાણેનો સાતાના નિમિત્તમાં જેને કહેવાય કે ધન સામગ્રી ઇત્યાદિ વગેરે જોવામાં આવે છે. પરંતુ આ બધું ક્ષણભંગુર છે. કારણ કે પરિણામ ક્ષણભંગુર, તો પછી તે પરિણામોથી જે બંધ થયો તો એના ઉદયમાં મળતી સામગ્રી એ પણ બધી એક છે કે ક્ષણભંગુર છે. એ દિવસો પુણ્યના દિવસો, એ ધનના સંયોગના દિવસો હંમેશા કાયમ રહેવા વાળા નથી, એમ સમ્યક રીતે આપણે વિચાર કરવો જોઈએ. અને સૌથી પહેલા તો મારી સત્તામાં નથી, કદાચિત મારા સંયોગમાં છે તો એ સંયોગમાં પણ કાયમ રહેવા વાળા ચીજ નથી. હવે જે મારા જોડે કાયમ રહેતા નથી એને પોતાના કેમ માનું? એમ કરીને ખરેખર એ બધી ચીજોનો પણ એકત્વ બુદ્ધિ છોડવી જોઈએ. આગળ બી કીધું તું, ફરીથી કહું છું, ધન હોવું અલગ વાત છે અને ધનનો મદ હોવો અલગ વાત છે. જ્ઞાની ધર્માત્માને પણ ધન તો જોવામાં આવે છે. ચક્રવર્તી હોય છે મનુષ્યમાં, ચક્રવર્તી તો કે છે કે એનો અપાર વૈભવ જોવામાં આવે છે. ચોચ ખંડ જેને કહેવાય પરિગ્રહ જોવામાં આવે છે. 96,000 રાણીઓ જોવામાં આવે છે. તો કે છે કે આ બધો થાક પરિગ્રહ વૈભવ ધન ઇત્યાદિ ઘણું જોવામાં આવે છે. પરંતુ એક પુદ્ગલ પરમાણુમાં પણ એ પોતે પોતાપણાની કલ્પના કરતા નથી. એના કરતા પણ વધારે વૈભવ કોઈ પાસે? એના કરતા પણ વધારે વૈભવ છે જેને કહેવાય સ્વર્ગના દેવ સૌધર્મ ઇન્દ્ર પાસે. એ કહે છે કે સૌધર્મ ઇન્દ્ર પાસે એટલો વૈભવ, એટલો વૈભવ છે. એમ હોવા છતાં પણ સૌધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે. તે કહે છે કે એ એક પણ પરમાણુને પોતાના માનતો નથી. સૌધર્મ ઇન્દ્ર 32,00,000 વિમાનનો સ્વામી હોય છે અને એક એક વિમાનમાં અસંખ્યાત અસંખ્યાત દેવ એમની સેવામાં હાજર હોય છે. એટલે કે આટલું બધું હોવા છતાં પણ એ કોઈને પણ પોતાનું માનતા નથી. એટલા માટે તત્ સંબંધીનું મદ કે માન એમને બહારના વૈભવનું જેને કહેવાય કે એને માન જોવામાં આવતું નથી. એમ આપણે આઠે પ્રકારના મદ જોયા. તો આઠે પ્રકારની અંદર આપણે જોવામાં આવે છે કે મદની ઉત્પત્તિનું કારણ પર પદાર્થ યા તો શરીર સંયોગોમાં એકત્વ બુદ્ધિ મમત્વ બુદ્ધિ, અને તેના કારણે યા તો એ હર્ષના પરિણામ મોટો માને છે, મોટો મારીને હર્ષ કરે છે, યા તો જગતથી એ પોતાને નીચો માનીને શોક કરે છે. અહીંયા આગળ કહે છે કે આત્માની ઓળખાણ કરે, આત્માનું સ્વરૂપ સમજે, આત્માનો મહિમા આવે તો એ બહારની બહારની ચીજોને પોતાની ન માને, અને પોતાની ન માનતા એને રંચ માત્ર પણ મદ કસાય એટલે કે માન કસાય જોવામાં આવતી નથી. એમ સતત ભેદ વિજ્ઞાન કરતા રહેવાથી એટલે કે માન કસાયનો નાશ થાય છે. જો ક્રોધ કસાયનો નાશ કેવી રીતે થાય? તો જ્યારે પર પદાર્થનું પરિણમન એને સ્વામી રૂપે પોતાના રીતે જ એની મેળે જ પરિણમી રહ્યું છે, સ્વયં સંચાલિત છે, એને એ જ પ્રમાણે ઉદયકાળ હતો તો એ જ પ્રમાણે વ્યવસ્થાથી એ વાત બની છે. જ્યારે એવો સમ્યક વિચાર કરતા કે ક્રોધ કસાય ઉત્પન્ન થતી નથી, પોતાની ઈચ્છાથી વિરુદ્ધ બહારના પદાર્થો પરિણમે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે, પણ વિચાર કરે કે આ બહારના પદાર્થોનું પરિણમન આમ જ થવા યોગ્ય હતું, હું તો એનો જાણનારો છું, એમ જ્ઞાતા ભાવમાં અહમ બુદ્ધિ ધારણ કરે તો ક્રોધ કસાય ઉત્પન્ન થતી નથી. અને અહીંયા આગળ માન કસાય કે જ્યારે આ બધી ચીજોને પોતાની માનતો નથી અને પોતાના સ્વભાવને જ પરિપૂર્ણ માને છે, અખંડ અભેદ માને છે, એટલે કે બહારની કોઈ પણ ચીજ કે હું આત્મા પૂરો થાઉં એમ નથી પણ સ્વભાવગત હું પૂરો જ છું, એમ જ્યાં વારંવાર વારંવાર એમ જેને કહેવાય કે સ્વરૂપને સમજીને અહંપણું ધારે છે, ત્યારે કહે છે કે આ બહારના મદ જોવામાં આવતા. આમ બે કસાય આપણી પૂરી થઈ, ક્રોધ કસાય અને માન કસાય. હવે માયા કસાય. માયા કસાય એટલે શું? છલ કપટ કરવા, બીજાને ઠગવાના પરિણામ, મનમાં કંઈ પણ હોય, વચનમાં કંઈ પણ બોલવું, કાંઈથી કંઈ પણ કરવું, આવી કુટિલતાના પરિણામ તેને માયાચારી કહેવામાં આવે છે. એ ગતિઓની ચર્ચા તો આગળ ગતિઓનો પાઠ થશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે તે પરિણામ કસાયની વાત છે, કે માયાચારીના પરિણામ. હવે આપણને પ્રશ્ન થાય છે કે એ ઉત્પન્ન કેમ થાય છે? એ એટલા માટે માયાચારીના પરિણામ ઉત્પન્ન થાય છે કે એકચ્યુઅલી જગતની વ્યવસ્થા તો સ્વયં સંચાલિત છે. કોઈના પણ હસ્તક્ષેપ વગર એની મેળે એ આખી જગતની વ્યવસ્થા ચાલી રહી છે. હવે આ જ્યારે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધાર્યું કરવા માંગે છે, યા કોઈ પણ ચીજના લોભની પૂર્તિ કરવા માંગે છે, અને સમજો કે એ ન દેખતા જાણીને, મતલબ કે એ જો ના થતી હોય તો આ માયાચારી અને છલ કપટ કરીને પણ એ પોતાની ઈચ્છા અનુસાર એ પદાર્થનું પરિણમન કરાવવા માંગે છે. બહુ સમજવા જેવી વાત છે. મને કોઈક વિચાર એવો આવ્યો કે મારે આ કાર્ય કરવું છે, પરંતુ થયું કે હું આ વાતની રજૂઆત કરીશ તો સામેથી ના પાડવામાં આવશે. હવે મારો લોભ શું છે કે મને જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે તો કે એ ઈચ્છા અનુસાર કાર્ય થાય. હવે લોભની પૂર્તિ ન જોવામાં આવી તો મેં મનની અંદર માયાચારી ઉત્પન્ન કરીને અન્ય વાત મૂકીને, અન્ય વાત બતાવીને પણ મેં મારા લોભની પૂર્તિ હું કરું છું. આવી દુનિયાની અંદર અનેક પ્રકારના પરિણામોમાં આ જીવ આવી ટાઈપની માયાચારી છલ કપટ બીજાને જુઠ્ઠું બોલે છે અને એ પ્રમાણે ઠગે છે. આવી રીતે આપણે જોઈએ કે આવી રીતે જેને કહેવાય કે પદાર્થની વ્યવસ્થા તો વ્યવસ્થિત છે, જે સમયે જે કાળે જે થવાનું છે તે થાય છે, પરંતુ એમ વિચાર ન કરતા અને બીજી કોઈ ચીજના લોભની પૂર્તિ માટે જેને કહેવાય કે આ છલ કપટ કરે છે, બીજાને ઠગવાના આવી રીતે પરિણમન કરે છે, એ પ્રમાણે જેને કહેવાય કે માયા કસાઈની ઉત્પત્તિ થાય છે. અને માયા કસાઈ મટે કેવી રીતે? કે સ્વભાવ પૂરો છે, બહારની ચીજના કાર્ય થવાથી આત્માને કોઈ ફરક પડતો નથી, એવું વારંવાર ભેદ વિજ્ઞાન કરે તો બીજાને ઠગવાના પરિણામ એને ઉત્પન્ન થતા નથી. બીજાને ઠગીને હકીકતની અંદર આ જીવ પોતાને ઠગે છે. જે સમયે જે વખતે માયાચારીના ભાવ ઉત્પન્ન થયા એ જ સમયે બીજો તો પાપના ઉદયથી એ પોતે ઠગાયો છે, પરંતુ આપણે તો પાપના ભાવથી ઠગાયા છે અને એવા અનંત ભાવ આપણે કરી નાખીએ છીએ. આ જીવને એ કસાઈનો વિચાર રહેતો નથી, માટે આપણે એવા ભાવોથી પણ બચવું જોઈએ. અને ત્યારબાદ લોભ કસાઈની ચર્ચા છે કે લોભ કસાઈ કેમ ઉત્પન્ન થાય છે. લોભ એટલે શું? લોભ એટલે બહારના પદાર્થની આસક્તિ, ચા, ઈચ્છા, લાલસા, પ્રેમ, કે આ બધા લોભના જ નામ છે. પ્રીતિ તો કે છે કે આ બધું ખરેખર બહારના પદાર્થોની પ્રીતિ પ્રેમ એ બધું જેને કહેવાય કે લોભ કસાઈના અંતર્ગત આવે છે. હવે એ આપણને ઉત્તમ કેમ થાય? હકીકતની અંદર પોતે જ પોતાનો જે નિજ વૈભવ છે એનાથી સંતુષ્ટ નથી હોતો, ત્યારે પર પદાર્થથી તે આકર્ષિત થાય છે. અને પર પદાર્થથી આકર્ષિત થઈને એની મેળવવાની જે ઈચ્છા છે તે જ ખરેખર લોભ કસાઈ કહેવામાં આવે છે. જો પાંચ પાપ છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ, તો ખરેખર કહેવાત પણ છે કે લોભ પાપ કો બાપ બખાનો, એટલે કે લોભ જે છે તે પાપનો પણ બાપ છે. એનો અર્થ શું? કે લોભ તે એક કસાઈ છે અને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ આ બધા પાપ છે. કે પાપ કેમ કરે છે? કે પાપ કરવાનું મૂળ કારણ એની લોભ કસાઈ છે. જો દાખલા તરીકે એ ઘણા આરંભ અને ઘણા પરિગ્રહ કરીને પણ એ પૈસા કમાવા માંગે છે. પૈસા કમાવા કેમ માંગે છે આપણે પ્રશ્ન કરીએ તો, કે પૈસા એટલા માટે કમાવા માંગે છે કે પૈસાથી દરેક વસ્તુ આપણે ખરીદી કરી શકીએ છીએ, અને આપણે એક વસ્તુઓની ખરીદી કરીને આપણે જેને કહેવાય કે બહુ સારી રીતે રહી શકીએ છીએ, સુખી સંપન્નથી રહી શકીએ છીએ. હવે આવા જ વિચારોની અંદર દરેક ચીજની અંદર બહારથી જ આપણે સુખી થઈએ, બહારની ચીજો મળવાથી આપણે સુખી થઈ જઈએ એવી માન્યતા મિથ્યાત્વની દ્રઢપણે રહેલી છે. મિથ્યાત્વ શું કામ કરે છે? મિથ્યાત્વ એ કામ કરે છે કે બહારમાં સુખ બુદ્ધિ કરાવડાવે, સુખ બુદ્ધિ પોતે કરે એવી માન્યતા કરાવડાવે. ફરીથી કહું છું, મિથ્યાત્વના ઉદયમાં જીવ એમ માને છે કે બહારમાં મારું સુખ પડ્યું છે, આ ઇષ્ટ પદાર્થોને હું ભેગા કરી તો અને એને ભોગવીશ તો હું સુખી થઈ જઈશ, આવી જે માન્યતા છે તે મિથ્યાત્વને કારણે. હવે મિથ્યાત્વને વશ થઈને જે લોભ કથા ઉત્પન્ન થઈ, એટલે કે સુખી થવા માટે અને આ બધા ભોગ ભોગવવા માટે જગતના સમસ્ત પદાર્થોની એને લાલસા ઉત્પન્ન થાય છે, મેળવવાની લાલસા ઉત્પન્ન થાય છે, તો કહે છે કે આને લોભ કસાય જ કહેવામાં આવે છે. હવે આ ભાવ કેવી રીતે તૂટે, લોભ કસાય કેવી રીતે તૂટે, એટલે કે જ્યારે એમ માને કે પર પદાર્થમાં સુખ જ નથી, મારું સુખ અને મારો વૈભવ તો મારામાં પડેલો છે, મારે આખા જગતથી કોઈ લેવા દેવા નથી, આમ જ્યારે સમ્યક વિચાર કરે ત્યારે એને કોઈ પણ પ્રકારની આસક્તિ કે ચાહ બહારના પદાર્થોથી રહેતી નથી અને લોભ કસાય ઉત્પન્ન થતી નથી. આમ જ્યારે આપણે સર્વાંગ વૃત્તિ જોયું કે તત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે પોતાના આત્માને પરિપૂર્ણ માનીએ છીએ, પરિપૂર્ણ રૂપે સ્વીકાર કરીએ છીએ અને બહારના પદાર્થોને આપણા આત્માથી તદ્દન અત્યંત ભિન્ન માનીએ છીએ, ત્યારે આ ખરેખર આ કસાય ભાવો ઉત્પન્ન થતી નથી. મેં આગળ પણ એકવાર બે ત્રણ લેક્ચર પહેલા કીધું હતું કે કસાય ભાવને નષ્ટ કરવાનો ઉપાય કસાયને દબાવવું નથી, ઈચ્છાઓ છોડી દેવી એ નથી, પણ બહારમાં પદાર્થ તે મારું સ્વરૂપ નથી, એમાંથી મને સુખ આવતું નથી, એવી દ્રઢ બુદ્ધિપૂર્વક સમ્યક માન્યતાના બેઝ ઉપર જ આપણી લાલસા મટી શકે એમ છે. બાકી તો શું થશે, કસાયો આપણે દબાવીશું, બોલો મારે આની ઈચ્છા ના કરવી, મારે આની ઈચ્છા ના કરવી, તો એ બધી સુખ બુદ્ધિ તો ઉભી રહી અને બહારથી ઈચ્છાઓને દબાવે છે, એનાથી ઈચ્છાઓ દબતી નથી, એટલે કે જેને કહેવાય કે ઈચ્છાઓનો અભાવ થતો નથી. પણ ફંડામેન્ટલી આપણે વિચાર કરીએ તો હું તો જ્ઞાન અને આનંદ સ્વભાવી આત્મા છું, પર પદાર્થ તો એનામાં છે, મારામાં જે સંપૂર્ણ વૈભવ છે, પર પદાર્થનો વૈભવ પર પદાર્થમાં છે, મારામાં જ્ઞાન દર્શન સુખ ઇત્યાદિ અનંત ગુણ છે અને અનંત ગુણોનું અનંત પરિણમન પ્રતિ સમયે મારું થઈ રહ્યું છે અને હું વૈભવવાન છું. ત્યારે આમ પોતાને વારંવાર જગતના પદાર્થોથી મહંત જોવે, ઉત્કૃષ્ટ જોવે, એનાથી જુદો જોવે, તો આ બધી કસાયો ગળી જાય છે, કસાયોથી ભેદ વિજ્ઞાન થાય છે. અને મૂળ વાત, કસાય તે મારું સ્વરૂપ નથી, ખરેખર કસાય તો આવવા જવા વાળા કર્મના ઉદયના નિમિત્તે થવા વાળા પરિણામ છે, એ કસાયથી તો જુદો હું ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આ કાયમ જે જ્ઞાન થાય છે, જ્ઞાન સ્વરૂપ તે હું છું, એવી વારંવાર માન્યતા કરે તો આ કસાયનો અભાવ થાય અને વિતરાગ દશાની આપણને પ્રાપ્તિ થાય. હા બોલો, આની અંદર કોઈને કઈ ક્વેશ્ચન?
નિલેશભાઈ, આપણે આ બધું મીન્સ આપણે કશાયનું સાંભળ્યું અને કશાય 25 છે. હવે આપણે આ જે અત્યારના મિથ્યા દ્રષ્ટિ જીવ છે, આપણને તો નિરંતર શુભ અને અશુભ ચાલ્યા કરે, શુદ્ધ તો છે જ નહીં, તો છે ને, અને જ્યારે કશાય જ્યારે થવાનું હોય ત્યારે થઈ જ જાય, મીન્સ એનું પરિણામ આવવાનું હોય ત્યારે આવી જ જાય, એને સ્ટોપ ના કરી શકાય, કેમ કે એવી એ સમયની યોગ્યતા છે. તો પછી મીન્સ એનો પછી ભેદ જ્ઞાન કેવી રીતે કરવાનું? મને થોડા કર્ણાની યોગ કર્મની સ્થિતિથી બી સમજાવો કે જે સમય કશાય, જે સમયે પરિણામ થવાનું એ થઈ જાય, પણ થોડા સમય પછી તમે ફરીથી વિચારો કે ના, આ પરિણામ ખોટા થયા, જે થયા પરિણામે એ ખોટા થયા છે, હવે આવા પરિણામ નહીં કરવું, કાં તો વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ, સ્વરૂપ સમજવામાં આવે, મીન્સ આખો એ જ નિરંતર છે ને અંદર તમારી અંદર વિચારોમાં એ જ ફાઇટ થયા કરે છે કે પહેલા પરિણામ થઈ જાય અને પછી એમ થાય કે આ પરિણામ થયા બરાબર નથી થયા, તો એમાં કર્મથી બી થોડું સમજાવો ને કે કર્મનો ઉદય આવ્યો અને પછી શું થયું, મીન્સ એ કર્ણાની યોગથી નથી સમજાવવી પડતી, આ બરાબર થઈ રહ્યું છે, જે થઈ રહ્યું છે બરાબર છે કે નથી બરાબર.
હવે જુઓ, સૌથી પહેલા તો આપણને એ ખ્યાલ આવે છે કે આત્મામાં અનંત ગુણ છે, બધા અલગ અલગ કામ કરી રહ્યા છે, બરોબર. હવે જુઓ, જ્ઞાન એક ગુણ છે અને આ કસાય એટલે કે ચારિત્ર ગુણનું વિભાવ પરિણમન છે, એ બંને ગુણો સ્વતંત્ર કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, બરોબર. હવે આ જે જ્ઞાન છે તે તો આપણો સ્વભાવ છે, જોકે ચારિત્ર નું સમ્યક પરિણમન તે પણ આપણો સ્વભાવ છે, પરંતુ અત્યારે આપણે સમજો કે એની અંદર વિભાવ જોવામાં આવે છે, હવે કસાઈની અંદર જો કે મિથ્યાત્વ પણ આવી ગયું અને આ ક્રોધ માન માયાલોભ કસાઈ પણ આવી ગયા, તો કે છે કે શ્રદ્ધાનું વિપરીત પરિણમન પણ જોવામાં આવે છે. હવે વાત એમ છે કે સમજો કે અનાદિકાલથી આપણી વ્યવસ્થા એવી છે કે આપણને અહીંયા આગળ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનો ઉદય છે, અને તીવ્ર ઉદયની અંદર આપણું જે જ્ઞાન છે તે એ જ્ઞાન એ કસાયોને હાવી થઈ ગયું છે. મતલબ કે એ કસાયો જેને કહેવાય કે આપણા જ્ઞાનની અંદર એવી સમ્યક જાગૃતિ નથી લાવવા દેતું કે જેને કહેવાય આની અંદર આપણે એક સમ્યક વિચાર કરી શકીએ કે આત્મા તે હું છું અને આ કસાય ભાવ તે હું નથી. કારણ કે સમજો કે જેને તીવ્ર ઉદય હોય એ તો બધો ખીચડો કરે છે કે આ કસાય તે પણ હું છું અને આ શરીર તે પણ હું છું અને આ પરદ્રવ્ય મારું ખરાબ કર્યું અને આ ક્રોધ કસાય પણ મને જ આવી, તો કહે છે કે આ બધું મટીરિયલ બધું ભેગું કરીને ખીચડો કરે છે અને એનું મૂળ કારણ છે અજ્ઞાન. એટલે કે અજ્ઞાન કેમ છે, એટલે કે દર્શન મુનિના ઉદયના કારણે આપણું જે જ્ઞાન જે છે તે મિથ્યા જ્ઞાન નામ પામે છે અને જેને કહેવાય કે મિથ્યા જ્ઞાનની એની પ્રવૃત્તિ જોવામાં આવે છે. અને મિથ્યા જ્ઞાનમાં એ શું માને છે કે આવું બધું વિપરીત વિપરીત વસ્તુ વ્યવસ્થા સંબંધી વિપરીત 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 માન્યા કરે છે, અને આપણી અનંતાનુબંધી વાળી જે અનંત સંસારને બંધાવવા વાળી કસાય છે તે આપણી ઉત્પન્ન થયા કરે છે. હવે વાત એમ છે, આપણા કર્મ ફિલોસોફીથી થોડુંક સમજવા માંગીએ છીએ ને, તો એના એંગલથી હું વાત કરું છું કે આવી રીતે સમજો કે અનાધિકારથી એક ધારા પ્રવૃત્તિ આપણી ચાલી રહી છે. હવે વાત એમ છે કે કર્મનો ઉદય સદાકાળ એક સરખો કોઈને એક સરખો જ રહેતો જોવામાં આવતો નથી. ક્યારેક અત્યારે આ સમજો કે વર્તમાનમાં કોઈ જીવને કસાયની તીવ્ર મતલબ ઉદય હોય, એ પ્રકૃતિનો તીવ્ર ઉદય હોય દર્શન મુનિનો અનંતાનુબંધીનો, તો જીવની અંદર આવી ટાઈપનું અજ્ઞાન જોવામાં આવે છે મિથ્યા જ્ઞાન, અને આ પ્રમાણેની પ્રવૃત્તિ કર્યા કરે છે. એમાં તો એને વિચાર બુદ્ધિ વિવેક પણ નથી કે એની અંદર આવું બધું અલગ અલગ કરીને સમજે, પરંતુ એ ઉદય સદાકાળ રહેતો નથી. એની અંદર પણ તેને કહેવાય કે તીવ્રતા અને મંદતાના ભેદ જોવામાં આવે છે, કારણ કે પરિણામ એક સરખા નથી રહેતા. એટલે સમજો કે બંધ એક સરખો નથી થતો અને બંધ એક સરખો નથી થતો, એટલે કે ઉદય પણ એક સરખો નથી રહેતો. જેને કહેવાય કે પરિણામોમાં તીવ્રતા હતી તો તીવ્ર પાપનો બંધ થયો અને ઉદય પણ એ પ્રમાણે આવ્યો, પરંતુ પરિણામોમાં પાછી ક્યારેક ક્યારેક વચ્ચે મંદતા આવે છે, તો એનાથી જે કર્મનો બંધ થાય છે એમાં અનુભાગ મંદ પડે છે. હવે એ આગળ જઈને સમજો કે ઉદય આવશે, ત્યારે સમજો કે એ મંદ ઉદય આવશે ત્યારે આપણને અહીંયા આગળ દર્શન મોહની મંદતામાં, દર્શન મોહની છે ને મેન મિથ્યાત્વ, તો કે એની અંદર એના મંદ અનુભાગ પડ્યો, તો કે મંદ અનુભાગના ઉદયની અંદર આપણને અહીંયા આગળ જ્ઞાનની અંદર સમજો કે તત્વ વિચાર કરવાની એક શક્તિ જાગ્રત થાય છે. ફરીથી બોલું છું, પહેલા દર્શન મુનિના તીવ્ર ઉદય પરિણામ હતા, એનાથી કર્મનો બંધ થયો તેમાં અનુભવ ફળ આપવાની શક્તિ એ પણ તીવ્ર હતી, તો ઉદય જ્યારે આવતો હતો તો આપણું પરિણમન પણ મિથ્યા ને વિપરીત ચાલતું હતું અને જ્ઞાન પણ એને ફોલો કરતું હતું, તો જ્ઞાન પણ આપણું ઉલટું અને વિપરીત ચાલતું હતું. બીજો કઈ પણ વિચાર કરવાને આપણામાં મતલબ કે તાકાત નથી કે આપણે વિચાર કરવા માટે ઉપયોગ લગાવતા બી હતા, પરંતુ હવે વાત વ્યવસ્થા એવી છે કર્મ ફિલોસોફીમાં કે ઉદય એક સરખો બધાનો રહેતો નથી, એમાં ચેન્જીસ આવ્યા જ કરે છે. એની અંદર વર્તમાનમાં હવે આપણે આપણી સ્થિતિ લઈને સમજીએ એટલે આપણને જલ્દી ખ્યાલ આવે કે આપણને અત્યારે વર્તમાનમાં એવું થઈ ગયું છે કે એવો આપણો પુણ્યનો ઉદય કે અત્યારે વર્તમાનમાં આપણો દર્શન મુનિનો ઉદય મંદ થયો છે, અને દર્શન મુનિનો ઉદય મિથ્યાત્વ તો છે અત્યારે આપણને, મિથ્યાત્વનો ઉદય પણ છે, કસાય ભાવ પણ થઈ જાય છે, પરંતુ દર્શન મુનિના મંદ ઉદયમાં હવે અહીંયા આગળ શું થાય છે કે જ્ઞાન પહેલા બિલકુલ કસાયોને આવી થઈ જતું હતું, એની જગ્યાએ જો કે અત્યારે જ્ઞાન તો આપણું મિથ્યા જ્ઞાન જ છે, પરંતુ મિથ્યા જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાનમાં એક અલગ પ્રકારની વિશેષ પ્રકારની તત્વ સમજવા માટેની ઉત્કંઠા, તત્વને સમજવા માટેની એક જાગૃતિ અંદરથી આવી છે. એનું મૂળ કારણ છે દર્શન મુનિનો મંદ ઉદય. સમજો, જ્ઞાનાવરણ કર્મના કારણે તો આપણને એવો ક્ષયોક્ષમ થયો, સંગની પંચેન્દ્રિય પણ મળ્યું, પણ સંગની પંચેન્દ્રિય મળ્યા પછી પણ દર્શન મુનિની મંદતાને કારણે જ્ઞાનની અંદર વિચાર જે કરવાની આપણામાં જેને કહેવાય કે એક વિચાર કરવાનું, એટલે તત્વ સંબંધીની વાત કરું છું, તત્વ સંબંધીની વિચાર કરવાની એક જેને કહેવાય કે એ જ્ઞાનની અંદર એક ક્લિયરિટી આવી કે એ જ એ પ્રમાણેનો સમય સાચી દિશામાં પુરુષાર્થ આપણા જ્ઞાને કરવાનું ચાલુ કર્યું કે હવે આપણે આ વસ્તુ સમજીએ તત્વજ્ઞાન કરીએ અને આત્મા પરમાત્મા આત્મામાંથી પરમાત્મા કેવી રીતે બનાય, વિભાવથી ભેદ વિજ્ઞાન કેવી રીતે કરાય, એ બધી વિધિ હવે સમજવા લાગ્યો. હવે અહીંયા આગળ શું છે કે એની કસાયોનો ફ્લો તો ચાલુ છે, અનંતાનુબંધીનો પણ ફ્લો ચાલુ છે, મિથ્યાત્વ પણ ચાલે છે, પરંતુ એ બધામાં આવી ટાઈપની મંદતા આવવા લાગી અને મંદતાને કારણે જ્ઞાનમાં સાચી સમજ બી કરતો ગયો અને અહીંયા આગળ કસાયો પણ આપણા જેને કહેવાય કે પહેલાની અપેક્ષાએ પાતળા પડતા ગયા છે. કારણ કે તત્વો સમજવા માટેની જિજ્ઞાસા જાગી ને, તો જિજ્ઞાસાની સાથે એ પરિણામોમાં પણ એવી વિશુદ્ધિ આવી. આની ચર્ચા પાંચ લબ્ધિની અંદર બહુ સુંદર રીતે કરવામાં આવી છે, સ્વયંસમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિ. તો કે છે કે તત્વો સમજમાં આવ્યું, આ તત્વ નિર્ણય કરવાની શક્તિ જાગ્રત થઈ, એની સાથે સાથે એના પરિણામોની અંદર પણ એવી સહજ વ્યવસ્થામાં પરિણામોમાં પણ મંદતા આવતી જાય છે, જેને કહેવાય કે ચારિત્રમોની અંદર પણ આવી અનંતાનુબંધીમાં પણ મંદતા આવી જાય છે, કે આપણને દેવ સાસર ગુરુ પ્રત્યેનું એટ્રેક્શન, ધર્માનુરાગ પરિણામ, તત્વને પામવાના ભાવ, તો કે એવું બધું આવતું જ રહે. હવે આવી રીતે સમજો કે ઉદય આવે છે, હવે આપણે પાછા સ્વરૂપને સમજવા માટે પોતાની બુદ્ધિપૂર્વક એમાં પ્રયત્ન કરીએ છીએ અને લગાવતા જઈએ છીએ. તો લગાવતા લગાવતા શું થાય છે, હવે તમે જે બેનકો છો એ પ્રોબ્લેમ અહીંયા આગળ આવે છે કે આપણે સમજો કે કસાય આવે છે તો એ પણ એમ યોગ્યતાથી તો આવે છે, અને સમજો કે પરંતુ કસાય થયા પછી આપણને ખ્યાલ આવે છે કે આ ખરેખર કરવા જેવી નથી. મારો પ્રશ્ન એ છે કે કસાય તો એના કાળક્રમમાં આવ્યો છે તો આવ્યો, ક્રોધના પરિણામ બી થવાના હતા તે થયા, પણ તમે મને હવે જવાબ આપો કે પહેલા તીવ્ર ઉદયની અંદર આપણને એ નતું સૂચતું, તીવ્ર ઉદયની અંદર તો આપણને એ સૂચતું હતું કે ખરેખર આ કસાય કરવા જેવી જ છે, હું આનું ગુરુ કરી નાખું, આ મારું કરી નાખ્યું તો હું પણ એનું કરી નાખું, આવા તીવ્ર કસાયના પરિણામ આવતા હતા. હવે ફરક એ પડી ગયો કે અનંતાનુબંધીનો ઉદય તો છે, દર્શન મુનિનો ઉદય તો છે, પણ એટલી બધી મંદતા થઈ ગઈ, હવે ઉદય છે તો કસાય તો આવશે, હવે કસાય પણ આવી, ક્રોધ કસાય પણ આવી, પરંતુ જ્ઞાનની અંદર એ વિવેક જાગૃત થઈ ગયો, તો હવે અહીંયા આગળ આપણું જ્ઞાન એ જવાબ આપે છે કે ખરેખર આ કસાય કરવા જેવી નથી. બંનેમાં ડિફરન્સ સમજો, કસાય થાય છે તે ચારિત્ર મુનિના ઉદયમાં થાય છે અને એ તો એના પરિણામ પ્રવાહક્રમની અંદર આવ્યા વગર રહેતું નથી, પરંતુ અંદરથી તમને જે જવાબ અંદરથી આવે છે કે ખરેખર આ કસાય કરવા જેવી નથી, ભલે હું તો કહું છું થયા પછી, હવે થયા પછી પણ એ તમને જે જવાબ મળ્યો તો એ જવાબ કોને આપ્યો, તો કે ખરેખર એ આપણને જ્ઞાને જવાબ આપ્યો, આપણા સાચા જ્ઞાને જવાબ આપે છે, અને વળી પાછો જેને કહેવાય કે આ ખરેખર કરવા લાયક નથી એવો એ સમ્યક વિચાર, સમ્યક એટલે ઓલો સમ્યક દર્શન વાળો સમ્યક નહીં, સાચો વિચાર, કે સાચો વિચાર એ વળી પાછો આવી રીતે કસાયોની મંદતામાં આવે છે. વળી પાછો કસાયની મંદતામાં આવે છે તો હવે જે એની પહેલા જે કસાય કરી હતી એનાથી એને જે પાપનો બંધ થયો, તો આવી પાછળ થયેલી મંદતાના કારણે એને કહેવાય કે ઓલી જે જૂની કસાય છે ને એનો સ્થિતિ અને અનુભાગ એક ઓર મંદ કરી નાખે છે, અને વળી પાછો ઉદયમાં આવે છે.
પહેલાનો ભી મંદ કરી નાખેલો, મીન્સ જે સમયે બંધાય એ સમયે
સત્તામાં પડેલા જે પણ કર્મ પરમાણુ જે છે, તો કે છે કે એ આવી રીતે મંદ કરતો જાય છે. કેવી રીતે થયો કે જ્ઞાન જવાબ આપતો જાય છે, જ્ઞાન આ કાર્ય કરે છે, જ્ઞાનમાં સાચી સમજણ થઈ ગઈ, હવે કસાય તો જૂનો હતો, તમે જે જૂની પ્રકૃતિ બાંધી હતી જે અનુભાગ હતો એ અનુસાર તમારે અત્યારે ઉદય તો આવ્યો, પરંતુ આ કરવા લાયક નથી, તો કે એવો જે ભાવ આવ્યો ને એ તમારી નવી કમાણી છે, અને નવી કમાણીના કારણે એ જે જૂનો ભાવ આવીને તમને અહીંયા આગળ કર્મો બંધાયા, તો એ નવી કમાણીના માધ્યમથી એનો અનુભાગ રસ પણ ઘટાડી દેશે. હવે એ મરી પાછો આગળ જયારે ઉદયમાં આવશે તો ઉદય કેવો આવશે, કે મંદ ઉદય આવશે. પહેલા તમને જે તીવ્ર કસાયના પરિણામ હતા એના જગ્યાએ અત્યારે મંદ આવ્યા, અને અત્યારે પણ જે પરિણામ છે એના કરતા આગળ તમને ઓર મંદ આવશે, અને એ વખતે જ્ઞાનની તાકાત પણ, કારણ કે સાથે સાથે મિથ્યાત્મ પણ ઘડતું જાય છે ને, તો મિથ્યાત્વ જેમ જેમ ઘડતું જાય છે તેમ તેમ જ્ઞાનની અંદર સમજ શક્તિ, નિર્ણય કરવાની તાકાત, ભેદ વિજ્ઞાન, વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાનની તાકાત વધતી જાય છે, અને જેમ જેમ વિકલ્પાત્મક ભેદ વિજ્ઞાનની તાકાત વધતી જાય છે તો વળી પાછો ત્યાં આગળ પણ આગળ જઈને પણ મંદ કસાય તો આવ્યો, પણ હવે એટલી બધી તાકાત વધી ગઈ કે એનાથી ભેદ વિજ્ઞાન કરે છે કે આ કસાય તે મારું સ્વરૂપ નથી. એ જ વખતે ક્રોધ કસાયના કાળમાં પણ હવે જ્ઞાન એટલું બધું ચોખ્ખું થઈ જાય છે. સમજો જેવી વાત છે કે જ્ઞાનની અંદર એક ખ્યાલમાં બી આવતું જાય છે કે આ કસાયનો ભાવ આવ્યો, પણ એ વખતે પણ તમારું હવે ધ્યાન ક્યાં પહોંચે છે. પહેલાં શું હતું, અત્યાર સુધી શું થાય છે આપણું કે આપણું ધ્યાન પહોંચતું નથી કે આ કસાય થઈ ગયો, અને પછી પાછળથી ધ્યાન જાય છે કે આ ખરેખર કરવા લાયક નથી. પરંતુ જેમ જેમ અંદરમાં સ્વરૂપનો અભ્યાસ અંતરંગ વધતો જાય છે તેમ તેમ પછી એ જ વખતે કસાયના કાળમાં પણ આપણું ધ્યાન પણ એ જ વખતે પહોંચતું જશે, અને એમ જયારે પહોંચતું જશે ત્યારે કસાયો સમજો કે એ ઘડતી જશે. બીજી વાત બીજા એંગલ થી કહીએ છીએ, હવે જેમ જેમ જ્ઞાનમાં તીક્ષ્ણતા આવતી જાય છે ને તેમ તેમ પહેલા શું છે કે જૂના સંસ્કાર બસ ફટાફટ કસાયો થઈ જતી હતી, તરત જ બીજા જેને કહેવાય કે બીજા ઉપર આરોપ મૂકીને આપણે કસાયો કરી નાખતા હતા. હવે શું થઈ ગયું કે જ્ઞાન આપણું એટલું પ્રગાઢ થતું જાય છે ને, હજી તો સમ્યકવાની વાર છે, પરંતુ અહીંયા આ દેશાની અંદર જ્ઞાન આપણી એટલી તૈયારી કરતું જાય છે કે પેલા કસાય કોઈ કારણ ને લક્ષ્ય બનાવીને અહીંયા કસાય કરતું હતું, તો હવે અહીંયા આગળ છે ને ભેદ વિજ્ઞાન કરવાનું ચાલુ કરી દે છે. તો ભેદ વિજ્ઞાન ચાલુ કરે છે એટલે હવે પેલાની જેમ આવતી હતી ને કસાયો, તેમ કે છે કે હવે એ કસાયો પણ આવતી નથી, કેવાનું આવતી નથી એટલે મંદ, ઘણી મંદ આવે છે એમ, એનું નામ જ આવતી નથી એમ કહેવામાં આવે છે એમ. આવી રીતે કસાયો ને જીતતો જીતતો કસાયો ને જેને કહેવાય કે કસાયના કાળમાં પણ જ્ઞાનને મુખ્ય કરીને અને એની જ ઉર્ધ્વતા રાખીને એ જેને કહેવાય કે પૂર્વબદ્ધ કર્મોની એટલે દર્શન મોની અને ચારિત્ર મોની અનંતાનુબંધી નો એટલે કે એનો ભાગ ઘટાવતો 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 આગળ વધે છે અને તત્વ વિચારની અંદર એટલો બધો ઉપયોગ લગાવતો 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 કરણ લબ્ધિની અંદર પ્રવેશ કરીને એ પછી આત્માની અનુભૂતિ કરી લે છે. કેવાનું આમ જેવો બહુ સમજવા જેવી વાત એ છે કે જૂના સંસ્કારને કારણે આપણને આ કસાયનો પ્રવાહ ક્રમ તો એના યથાયોગ્ય ક્રમની અંદર આવે છે, પરંતુ આ પ્રમાણે નવી કમાણીથી જ્ઞાનના સંસ્કાર રેડીને એ જે જૂને જે જૂના સંસ્કાર છે એ આપણે ધીરે ધીરે નષ્ટ પણ કરતા જઈએ છીએ અને નવા સંસ્કાર જ્ઞાનના વસ્તુ વ્યવસ્થાના એક એક અંદરમાં રેડતા પણ જઈએ છીએ અને રેડતા રેડતા આગળ 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 વધતા એવું થશે કે જેને કહેવાય કે સહજતાથી એ ભેદ વિજ્ઞાન પણ કરશે, કસાયો તો આવશે પણ કસાયોને પોતાનું સ્વરૂપ પણ નહીં માને અને આ કસાય કરવા લાયક નથી એમ માનીને એની વિશુદ્ધિ વધતા હવે ખરેખર એની પર્યાયમાં પણ હવે એવી જાતની કસાયો જોવામાં આવતી નથી અને ધીરે ધીરે એને ક્રમ ક્રમથી એનો પણ અભાવ થતો જાય છે. બહુ સમજવા જેવી વાત છે. એક તો કસાયને પોતાનું માનવું તે પણ એક કસાય છે અને પર્યાયમાં જેને એ તો મિથ્યાત્વ છે સમજો, અને જેવો કે પર્યાયની અંદર પણ કસાય ભાવ ઉત્પન્ન થાય છે તો સૌથી પહેલા કસાયને પોતાની માનવાનું બંધ કરવાનું છે, એનાથી ભેદ વિજ્ઞાન કરવાનું છે કસાયોથી. ત્યાર તો એક સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે અનંતાનુબંધી કસાયનો પણ અભાવ થયો આ બાજુ સમ્યક તો થયું એટલે, પરંતુ બાકીની હજી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંયોજન કસાય છે તેના ઉદયની અંદર રાગાદી પરિણામ પણ જોવામાં આવે છે. પરંતુ હવે શું થઈ ગયું કે હવે એને સમ્યક જ્ઞાન વર્તે છે ને તો એને સતત ભેદ વિજ્ઞાનની ધારા ગુખ્યા વગેરે નિરંતર રહ્યા કરે છે. તો હવે આ અપ્રત્યાખ્યાના કસાયના ઉદયની અંદર આવી કસાય ભાવ ઉત્પન્ન તો થાય છે અને કદાચિત એમાં જોડાતો પણ દેખાય છે, પરંતુ અંદરમાં અને અંતરંગમાં આપણું જ્ઞાન જવાબ આપતું રહે છે કે આ ખરેખર મારું સ્વરૂપ નથી અને બીજો ભાવ કે આ ખરેખર કરવા જેવા નથી. હવે આવો ભાવ અંદરમાં અને અંતરમાં વૃત્તિગત થતો જાય છે ને તો કસાયો પાતળા પડતા જાય છે અને જેમ જ્ઞાન ભાવ વધતું જાય છે તેમ વિશુદ્ધિ વધતી જાય છે. તો આ બાજુ સમજો કે કસાયો તૂટતી ગઈ, અનંતાનુબંધી તો પહેલા ગઈ, પછી અપ્રત્યાખ્યાન ગઈ, પછી જેમ જેમ જ્ઞાનમાં વૃદ્ધિ થતી ગઈ, વિશુદ્ધિમાં વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ શું થઈ જાય છે તો તેમ તેમ વળી પાછી આ પ્રત્યાખ્યાન પણ જાય છે, પછી સંજોલન પણ જાય છે. એમ જ્ઞાન વધતું જાય છે, કસાયો ઘડાતી જાય છે અને જેને કહેવાય કે એક સમય એવો આવે છે કે કસાયનો સર્વથા અભાવ થઈ જાય છે. આવી એક સિસ્ટમેટિક વ્યવસ્થા કે કસાયો છે તે હંમેશા ક્રમથી એનો અભાવ થશે, સમ્યક દર્શન થયું એટલે બધી કસાયો એ જ વખતે બધી નષ્ટ થઈ જાય એવી ચારિત્ર મુનિના પરિણમનની અને ચારિત્ર ગુણના પરિણમનમાં એવી વ્યવસ્થા નથી, એની અંદર એક ક્રમિક જ વિકાસ જોવામાં આવે છે. વર્તમાન ભૂમિકાની અંદર ભલે કસાય આપણને જોવામાં આવે છે, પરંતુ આ વસ્તુ વ્યવસ્થા આપણે સમજીને જ્ઞાનમાં સમજી એ તો આપણને જવાબ આપે છે કે ખરેખર કરવા લાયક નથી. બાકી બહુધા જીવો છે એ લોકો ક્યાં એ લોકોને વિચાર આવે છે કે આ કસાય બી કરવા લાયક નથી. કદાચિત કોઈ કસાયની મંદતા વાળા જીવને પણ એવો વિચાર આવી બી જાય ને અન્ય મતને જેને આ તત્વનું જ્ઞાન નથી, તો પણ એ કહે છે કે એનો બેઝ અપાકો નથી. બેઝ તો જીનાગમની અંદર આ બતાવે છે કે ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા હરતા નથી એટલે પર દ્રવ્ય મારું બગાડી શકે એવી વ્યવસ્થા જ નથી. એવી સાચી સમજણ પૂર્વક એની કસાય હવે સમજો કે તૂટતી જાય છે. પહેલા જે કસાય કરતો તે એમાં પ્રગાઢ પણ અને અત્યારે જે કસાય ભાવ ઉત્પન્ન થાય છે તેની અંદર જેને કહેવાય કે તારતમ્યતાની અંદર આપણે પણ પોતે અત્યારે વર્તમાનમાં પણ સ્પષ્ટપણે બંનેમાં અંતર આપણે જોઈ શકીએ છીએ. આપણને ખ્યાલ આવે છે કે પહેલા વાતે વાતે એનો દોષ કાઢતા હતા, હવે શું થાય છે કે હવે કસાય તો આવી જાય છે પરંતુ તત્વજ્ઞાનના અભ્યાસથી એનો દોષ કાઢવાનું બંધ કરી દીધું. ભલે વિકલ્પની ભૂમિકામાં છે જેનો વિકલ્પ સમ્યક દર્શન આગળ થશે, પણ સહજતાથી બીજાનો દોષ જોઈએ છે તો હવે આપણું જ્ઞાન ના પાડે છે કે ખરેખર એનો દોષ નથી. તો હવે એ જે ખરેખર એનો દોષ નથી એ આવ્યો ક્યાંથી? કે અત્યારે આપણું આ જ્ઞાન જ આ પ્રમાણે કામ કરે છે. કર્મ તરફથી જોઈએ તો આવું જ્ઞાન કેવી રીતે કામ કરે છે? એટલે કે દર્શન મુનિના મંદ ઉદયની અંદર આપણું જ્ઞાન પણ આવી ટાઈપનું કામ કરે છે કે એનો દોષ જોતો નથી. આ પ્રમાણે એક કર્મની ફિલોસોફીથી પણ આવી રીતે જેને કહેવાય કે અત્યારે વર્તમાનની ભૂમિકામાં પણ આપણી એક વ્યવસ્થા બની રહી છે. આમાં કોઈ પ્રશ્ન તમને?
બસ બહુ સરસ સમજાવ્યું નિલેશભાઈ. આખો દિવસ આ જ ફાઇટ ચાલ્યા કરતી હોય છે દરેકને કે આવું કેમ થઈ રહ્યું છે, પછી ઇમિડિયેટલી એમ થાય છે કે આ બરાબર નથી થતું.
પણ નિલેશભાઈ આ વાત બરાબર છે. આપણે જયારે ભણીએ છીએ ને ત્યાં તો આપણા મુમુક્ષુ સાધર્મીઓ જોડે આપણે ચર્ચા ને ડિસ્કશન ને બધું થાય ત્યારે આ બધું માન્યમાં આવે છે. પણ આપણી બધાની લાઈફમાં એવા પણ સાધર્મીઓ મળી જાય છે કે જે આ કંઈ જ ફોલો નહીં કરે, તો ત્યારે અંદર પણ ગૂંચવણ તો મને થાય છે કે કેવી રીતે વાત કરવી, શું કરવું. કારણ કે આપણને અંદરથી ખબર છે કે આ મારા જ ભાવો મને મળ્યા બરાબર, એટલે કસાય ભાવો આવા આવે છે, એટલે મને પરિણામો પણ આવા જ મળે છે જે ક્રમિક છે. પણ હવે એક્ઝામ્પલ ગ્રોસરી લેવા જઈએ, શાકભાજી લેવા જઈએ ને ત્યાં પણ લાઈન લાંબી હોય તો બોલાઈ જાય છે કેશિયર જોડે. એટલે આ તો વેરી લાઈક જનરલ દાખલો છે, પણ એવામાં કન્ફ્યુઝન આપણા જીવનમાં વધારે થાય છે કે ભાવવાસનમાં આમ બોલીએ છે કે આ નહીં થવું જોઈએ ને થઈ જાય છે
બરોબર.
તો એ કન્ફ્યુઝનમાં વધારે કન્ફ્યુઝન જ થતું જાય છે એવું મને થાય છે. ભલે ભાવવાસન થતું હોય પણ ગૂંચળું ને ગૂંચળું જ થતું જાય છે.
બરોબર છે. વાત એમ છે બેન કે બધાના શું છે કે ઔદયિક ભાવ અલગ અલગ હોય છે, એ બી હવે સમજી લો. દાખલા તરીકે સમજો કે એક સમ્યક દ્રષ્ટિ જીવ છે એ તો બધું જ સમજે છે, આત્માનું ભાન પણ છે, આત્માનું જ્ઞાન પણ વર્તે છે. એમ હોવા છતાં પણ એનો કસાયનો ઔદયિક ભાવ એવી ટાઈપનો છે કે આવી રીતે કદાચ સમજો કે બહારના કાર્યોની અંદર એનું જોડાણ થાય, કદાચ કોઈ એ કે વાત જે કરવા માંગે છે એ ન થાય તો એને પણ ગરમ ગુસ્સો આવી જાય, તો કે એવું બધું બને છે. એનું મૂળ કારણ છે કે એને એ જાતિનો એની ભૂમિકાને યોગ્ય એવો ઔદયિક ભાવ છે. હવે મિથ્યા દ્રષ્ટિ હોય તો એવું બી બને કે દરેક પ્રસંગની અંદર કસાયની એટલી બધી મંદતા વર્તે કે આવી ટાઈપની સિચ્યુએશન બને ત્યારે શાંતિથી એ જેને કહેવાય કે હેન્ડલિંગ કરે છે, એ ઉગ્રતા આવતી નથી. તો મૂળ વાત છે ને કે આ બધા જે ભેદ છે ને બેન એ લેશિયાના બેઝ ઉપર આધાર રહે છે, કસાયના નહીં. હવે હું તમને એક બીજું પ્રકરણ બતાવું છું. આપણે એકચ્યુઅલી એ પ્રકરણ આગળ ચલાવીશું ગમે ત્યારે, મતલબ એ જોઈ લઈએ છીએ કે આગળ એને ફિટ કરવું, પરંતુ આપણે થોડુંક શું છે કે લેશિયા અને કસાય એ બંનેમાં અંતર પાડીશું ને તો આ બધા કન્ફ્યુઝન પણ આરામથી આપણા એ સોલ્વ થઈ જશે, મતલબ કે દૂર થઈ જશે. લેશિયાઓની અંદર જે પરિણામોની અંદર આજે આપણને કસાય કોઈને મંદ રહે છે, કોઈને તીવ્રતાથી આવી જાય છે, તો કે છે કે એ બધા જે ભેદ જે છે તે તો તીવ્રતા અને મંદતાના ભેદ છે, સમજો. એને લેશિયા કહેવામાં આવે છે. અને ત્યારે આપણે જે કસાયની જે મૂળ મુદ્દાની વાત, જે અનંતાનુમંદી વાળી જે કસાય છે કે જે અત્યારે સમ્યક દર્શનમાં બી બાધક છે અને એના અભાવની અંદર આપણને સમ્યકત્વની પ્રાપ્તિ થશે, સ્વરૂપાચરણની પ્રાપ્તિ થશે, તો કે એ ચીજ અલગ છે. બંનેની અંદર ડિફરન્સ સમજજો જરા. આપણને અત્યારે સમજો કે ઉગ્રતાના આવી ગયા, વળી પાછા મંદ બી થઈ જાય છે, અથવા ક્યારેક એવી સિચ્યુએશન બની તો આપણે કરતા બી નથી, તો આપણે સમજો કે રિલેક્સ થઈ જાય છે અને આપણને એમ પણ થઈ જાય છે કે હું હવે ઘણું સમજ્યો. તો હકીકતની અંદર શું એ સમજી ગયો છે? મારો પોઈન્ટ જરા સમજો, થોડી વાત અટપટી છે. સમજી લો કે જગત જીવનની અંદર કોઈ એવા પણ વ્યક્તિ તમને જોવામાં આવશે કે જેને કહેવાય કે આ તત્વજ્ઞાન સમજો જેને કદાચ કર્યું નથી અથવા તો ઉપલબ્ધ કર્યું છે, તો એને થોડી કસાયની મંદતા થઈ જશે આવું બધું સાંભળીને. અને કસાયની મંદતા થઈ જશે અને પોતે એમ માની લે કે હું તો હવે સમજો કે બધું સમજ્યો છું ને માર્ગમાં તો હું આગળ વધી ગયો છું, મને મારું જ્ઞાન પરફેક્ટ થઈ ગયું છે, તો એ કહે છે કે તું ઉતાવળ કરી રહ્યો છે. કારણ કે તારી નજર આફ્ટર ઓલ કસાયની મંદતા કરવા ઉપર રહી છે, કસાયથી ભેદ વિજ્ઞાન કરવા ઉપર નથી રહી. બહુ સમજજો જરા, મૂળ મુદ્દાની વાત કરું છું. સૌથી પહેલો પાયો શું છે? સમ્યક દર્શનનો. સમ્યક દર્શન કેવી રીતે થાય? કે છે કે કસાયોથી ભેદ વિજ્ઞાન કરવાથી થશે. અને આપણે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે, આપણા જે પ્રશ્ન છે ને એની અંદર આપણને શું પ્રોબ્લેમ આવે છે કે કસાઈ થઈ જાય છે તો પણ કસાઈ થઈ જાય છે, પણ હું એમ કહેવા માંગુ છું કે એ કસાઈ થઈ જવી અથવા તો કસાઈ ન થવી, તો કે છે કે એ તો દરેકના ઔદૈક ભાવ અલગ અલગ છે, તો એ પ્રમાણે તીવ્રતા મંદતાના ભેદો જોવામાં આવશે. તમે સમજો કસાઈ થઈ જતા પછી પણ તમને દ્રષ્ટિ ધર્માત્મા એના જોડે ભેદ વિજ્ઞાન કરે છે કે નહીં, એ જ વખતે કસાય મારું સ્વરૂપ નથી, કસાયના કાઢવા પડીને ભેદ વિજ્ઞાન વર્તે છે કે નહીં, કસાય મારું સ્વરૂપ નથી, તો કે છે કે એ ચીજ અલગ છે, એ એજન્ડા અલગ છે, એ મૂળ ચીજ છે, અને મારે કસાઈ ના કરવી. સમજો કે મારે સમજો કે હંમેશા શાંત રહેવું, જો ઉપદેશની શૈલીમાં તો એ બધી વાત આવશે, શાંત રહેવું, ધર્મી જીવને આવી રીતે જીવ હોય, આવી રીતે ગુસ્સો ન કરે, સાધર્મી જોડે આવી રીતે ન કરે, તો એ બધી ચરણાની યોગની અંદર ઉપદેશની શૈલી તો એ જ પ્રમાણે આવે. પણ વસ્તુ વ્યવસ્થા શું છે કે વસ્તુ વ્યવસ્થાની અંદર પોતાની ભૂમિકાને યોગ્ય, જેને કહેવાય કે આવી ટાઈપના જેવા જેવા ઔદૈક ભાવ તીવ્રતા મંદતાના હોય તો કે ભૂમિકાની યોગ્ય આવા ભાવો આવ્યા વગર રહેશે નહીં. ચોથા વાળાને ચોથાના રીતે, પાંચમા વાળાને પાંચમાના રીતે, આવી રીતે ભાવો આવ્યા વગર રહેશે નહીં. પરંતુ એ ભાવોની અંદર જે તીવ્રતા મંદતા જે જોવામાં આવે છે તે લેશિયાના ભેદ છે, અને એ લેશિયા તો જે જે ગુણસ્થાનની અંદર જે પ્રમાણે કામ કરે એ જોવામાં આવશે જ, જેને કહેવાય કે આવશે જ, એટલે કે એ પ્રમાણે જોવામાં આવે છે એમ. પરંતુ મૂળ અહીંયા આગળ શું છે કે આપણે કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે નીકળવું, તો આમાંથી સમજો કે કસાયો ન કરીએ તો આપણે આગળ વધી જઈએ, તો કે એ એમ એંગલ પહેલાં નહીં બને, એ તો સમજો કે દસમાના અંત સુધી કસાઈ જોવામાં આવશે. મુનિરાજને પણ એની ભૂમિકાની અંદર કસાઈ જોવામાં આવે છે, છઠ્ઠા ગુણસ્થાનની અંદર ઉપયોગ બહાર છે તો પણ એ કસાઈ રૂપ તેમનું પાલન જોવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ ક્યાં છે? શુભ ઉપયોગ છે, અને શુભ ઉપયોગ પણ એક કસાય જ છે, બીજું શું છે કહેવાનો મતલબ. એમની ભૂમિકાને યોગ્ય એમની, પાંચમા ગુણસ્થાનને ભૂમિકાને યોગ્ય એમની, ચોથા વાળાને એમની, એવી રીતે પહેલા ગુણસ્થાનને યોગ્ય, એની ભૂમિકાને યોગ્ય, એવી તીવ્રતા અને મંદતાના ભેદ જોવામાં આવશે. એના સાથે મોક્ષ માર્ગને સંબંધ બિલકુલ નથી. બહુ શાંતિથી સમજી લેજો, આ મોક્ષ માર્ગને સંબંધ છે ભેદ વિજ્ઞાનથી, અને એ ભેદ વિજ્ઞાનથી સમજો કે કોઈ કસાયની મંદતા કરે તો પણ કહે છે કે કસાય તે મારું સ્વરૂપ નથી, એ ટ્રેક ઉપર જશે તો એક આગળ જઈને કસાય તૂટશે અને એને આત્માની અનુભૂતિ થશે, નહીતર તો કસાયની મંદતા થઈ જશે તો એ જ એને પોતાને સમજો કે ધર્મિષ્ઠ માનવા લાગશે. અહીંયા તો કહે છે ભલે કસાયની મંદતા થઈ પણ એ કસાયનો કર્યો મારો જ નથી, એ મારું સ્વરૂપ નથી, એ ભેજ ઉપર જશે તો જે ભેજ વિજ્ઞાનના ભૂમિકાની અંદર આવશે. અને કોઈ જીવને સમજો કે આવી રીતે કદાચિત ઉગ્રતા જોવામાં આવે, કદાચિત ખેદ વર્તે ભલે પાછળથી વર્તે, પણ એ પ્રમાણે જોવામાં આવે જેને કહેવાય ઉગ્રતા, તો પણ એ જેને કહેવાય કે એકદમ નેગ્લેક્ટ થઈ ગયો, સમ્યક દર્શન લાયક પણ હવે નથી રહ્યો, તો કે એવી અવસ્થા નથી. એ વખતે પણ એનું અંતરંગની અંદર જ્ઞાન અલગ પ્રકારે કામ કરે છે. તીવ્ર કસાય હોવા છતાં પણ જ્ઞાનની અંદર એવો ભાવ એને ખ્યાલમાં છે કે આ કસાય મારું સ્વરૂપ નથી, એવા જ્ઞાનના સ્વરૂપના ખ્યાલ હોવાથી આગળ વધતા આગળ જતા જતા ભલે ટેમ્પરરી એ વખતે કસાયનો એવો ઉદય આવ્યો તો એમાંથી તો સમજો કે હવે ઉદય આવ્યો તે પ્રમાણે એનું જોડા પણ જોશે, પણ એ વખતે પણ જ્ઞાન આપણું એનાથી જુદું કામ કરે છે. એ જ્ઞાનમાં એવો ખ્યાલ આવતો જાય છે અને એ જ્ઞાન જ આગળ જઈને કસાયથી ભેદ વિજ્ઞાન કરીને પોતાનું કામ કરી લે. આ એક પ્રકરણ એવું આવે છે જેનાની અંદર આપણે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે એની અંદર સૌથી પાછળ બનારસી દાસજીની ચિઠ્ઠી છે, અને એની અંદર ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી છે, અને એની અંદર જ્ઞાન અને ચારિત્ર એ બંનેની અંદર શુદ્ધ ઉપાદાન, શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ નિમિત્ત અંતરંગમાં જ્ઞાનની કેવી વ્યવસ્થા હોય છે અને ચારિત્રની કેવી વ્યવસ્થા હોય છે. ક્યારેક ક્યારેક જ્ઞાન મંદ રૂપે કામ કરે છે તો ચારિત્ર તીવ્ર રૂપે કામ કરે છે, ક્યારેક ક્યારેક જ્ઞાન સમ્યક રૂપે કામ કરતું હોવા છતાં પણ ચારિત્રની અંદર આવા સંકલેશ પરિણામ જોવામાં આવે, ક્યારેક ક્યારેક ચારિત્રની અંદર મંદતા જોવામાં આવતા છતાં પણ જેને કહેવાય કે જ્ઞાન સમજો કે આપણું અજ્ઞાન રૂપ કામ કરે છે, તો કે આવા બધા વેરિએશનો જેને કહેવાય કે સહજતાથી જોવામાં આવે જ છે, દરેકના જીવનમાં જોવામાં આવે છે. એનું ત્યાં બહુ સુંદર જેને કહેવાય કે વર્ણન ચૌભંગી ને એ બધું જે ત્યાં આગળ કરેલું છે, તમારી પાસે જો મોક્ષમાં પ્રકાશક હોય તો જરા જોજો, વાંચજો, ઘણો બધો એમાંથી ખ્યાલ આવી શકે એમ છે. નિષ્કર્ષના રૂપમાં આપણે શું સમજ્યા? નિષ્કર્ષના રૂપમાં આપણે એ સમજ્યા આપણને પણ આપણી ભૂમિકાને જો છલ ગ્રહણ કરવાની વાત નથી, હવે તો મતલબ એ જો કે એવું કોઈ છે નહીં તમારે પણ એક જસ્ટ મારે કહેવાની એક ફરજ થઈ જાય છે કે કોઈ પણ ઉપદેશ આપવામાં આવે તો એમાંથી વિતરાગ ભાવનું જ આપણું પોષણ થવું જોઈએ. કોઈ પણ કસાય કરવાનો ઉદ્દેશ આશય 100% ના જવો જોઈએ, નહીતર આપણું બહુ મોટું અહિત થઈ જાય. એ ખ્યાલમાં રાખીને હું વાત કરવા માંગુ છું કે કસાય તો ભૂમિકા અનુસાર આપણને આવશે, સમજો. હજી આપણે પૂર્ણ ન વિતરાગી થઈ ગયા છે, હજી એ ભૂમિકાની અંદર આપણે ઉભા છે તો આવશે. પરંતુ હવે એની અંદર પણ આપણે મૂળ ભેદ વિજ્ઞાન કરીશું તો આગળ જઈને એની અંદર પણ મંદતા આવતી જશે અને આપણે આપણી દિશા પણ સમ્યક થતી જશે. તો પછી આ જે કમજોરીની કસાયો આવે છે ને, જેને કહેવાય કે તમે કહો છો કે પાછળથી આપણને ખેદ થઈ જાય છે, તો એ બધી કમજોરીઓ છે. તો એ ધીરે ધીરે જેને કહેવાય કે સમ્યક થતાની સાથે પછી ધીરે ધીરે આપણી એ બધી કમજોરીઓ પણ દૂર થતી જશે. પણ એ ક્યારે થશે કે જ્યારે સમ્યક દર્શન થશે તો આગળ વધીશું ભૂમિકાની અંદર, તો એ બધી થોડી થોડી ભૂમિકાઓની અંદર આગળ વધતા વધતા એ બધી કમજોરીઓ આપણી દૂર થતી જશે. આ પ્રમાણે કસાયનો અભાવ થાય છે. ખ્યાલ આવ્યો બેન?
બહુ સરસ. તમે જે ભેદ વિજ્ઞાન કસાયમાં થવાનું કીધું ને, એ બહુ સૂક્ષ્મ પોઈન્ટ પકડાયો આજે. અત્યાર સુધી એવો વિચાર નતો કર્યો, બસ હવે એટલે અત્યાર સુધી એવું ચાલતું કે જ્ઞાનમાં ભેદ વિજ્ઞાન કરવાનું, પણ જે આપણે કસાયમાં ભેદ વિજ્ઞાન થઈ રહ્યું છે એની તરફ મારી તો દ્રષ્ટિ ગઈ જ નથી.
બરાબર છે, એ બી એના કાળક્રમમાં આવશે. આપણને અત્યારે આ જ આવશે ને, બહુ સમજો. જો ઘણી વાર છે ને એવું બને છે કે આપણને સમજો સંયમી જીવોની ચર્ચા કરીએ, દાખલા તરીકે આપણે પ્રથમાનિયોગની અંદર પણ એવી કથાઓ વાંચીએ, મુનિરાજના સ્વરૂપનો આપણે વિચાર કરીએ, તો આપણને પણ એવો ભાવ આવે કે આ ધિક્કાર છે આપણી આ પરિણતિને, કે આપણને અસંયમના ભાવ આવે છે. ખરેખર સંયમમાં જ રહેવા જેવું છે. હવે આ ભાવના બી ભાવવા જેવી છે અને ભાવના બી એના કાળે યોગ્ય છે, પરંતુ હવે આવો ભાવ આવી ગયો કે ત્યારે હું હટ કરી દઉં અને હું હવે સમજો કે કાલથી સંયમ પાળવાનું ચાલુ કરી દઉં, મુનિ બનવાનું ચાલુ કરી દઉં, તો થશે શું? તો કે અંદરમાં મારી આ ભૂમિકા જેમ છે નહીં, મારી અંદરમાં એટલી પાત્રતા નથી, મારી એટલી તૈયારી નથી, અને હું એમ વિચાર કરું કે મને પણ આવા જ ભાવ અત્યારે આવી જવા જોઈએ. તો હકીકતમાં આ તો હટ છે, આ જ્ઞાન નથી, આ હટ છે. ત્યારે જ્ઞાનમાં શું વિવેક કરે છે? જ્ઞાન ની અંદર ભાવ તો એ રાખે છે કે ખરેખર સંયમ ભાવ જ અંગીકાર કરવા જેવો છે, અસંયમ ના ભાવમાં રહેવા જેવું નથી. આવું જે અંદરમાં જે ભાવ ઉદિત થાય છે ને, એ આપણું આ વિવેક કરાવે છે જ્ઞાન. તો જ્ઞાન આવો વિવેક પણ કરાવે છે અને સાથે સાથે આપણને આપણી કમજોરીનું પણ જ્ઞાન કરાવડાવે છે કે આપણી ભૂમિકાની અંદર અત્યારે આ પ્રમાણેની પોઝિશન છે. તો આપણી ભૂમિકાને યોગ્ય જે પુરુષાર્થ કહી શકવાનો હોય ને, ભૂમિકાની અંદર જે પુરુષાર્થ પહેલો કરવાનો હોય, તો આપણું જે ધ્યાન એના તરફ જવું જોઈએ. આપણે ભૂમિકા નથી અને ઊંચો પુરુષાર્થ કરવા જઈશું તો પણ નહીં બને, વાત નંબર એક. અને વાત નંબર બે, અને જેને કહેવાય કે આપણે ભૂમિકા અનુસાર આપણે સમજો કે પુરુષાર્થ નહીં ઉપાડીએ ને તો પણ નહીં બને. અત્યારે આપણને આ ચાન્સ મળ્યો છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો, તો અત્યારે આપણી 100% ભૂમિકા છે. અગ્નિ પંચેન્દ્રિય છીએ, પર્યાપ્ત છીએ, જ્ઞાન દર્શનનો વ્યાપાર બરોબર લાગેલો છે, આની રુચિ થઈ છે, તો અત્યારે આપણી આ ભૂમિકાને યોગ્ય સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની તો વ્યવસ્થા છે. તો આપણે 100% એમાં તો પુરુષાર્થ લગાવીને પોતાનું કામ કરી લેવું. પરંતુ જે આગળની ભૂમિકાઓ જે છે કે જેની અંદર સમજો કે આવી ટાઈપના જે આપણને અત્યારે પ્રોબ્લેમ થાય છે ને, તો કે છે કે એ બધા પ્રોબ્લેમ આગળની ભૂમિકાઓમાં સોલ્વ થાય છે. તમે મુનિરાજ હોય તો વાતે વાતે એવી ટાઈપના પરિણામ એમને નહીં થાય, આપણને થશે પણ એમને નહીં થાય, પાંચમા વાળાને પણ એમ નહીં થાય, એની અંદર ઓછા થતા જશે એમ. જેમ જેમ આપણી ભૂમિકા વધશે તેમ તેમ એ ઓછા બી થતા જશે. તો કે છે કે એ ભૂમિકા અનુસાર હું અત્યારે આવી રીતે વર્તમાનમાં ચાલવા જવું ને, તો કે છે કે એ બધું હટ કહેવાશે, જીત કહેવાશે એમ હોતું નથી. માટે મૂળ મુદ્દાની વાત છે કે અત્યારે આપણો પુરુષાર્થ કેવો કરી શકીએ, કે અત્યારે તો સમજો કે ભેદ વિજ્ઞાનનો પુરુષાર્થ કરવો સમ્યક દર્શન માટે. કસાય આવે એટલે આવવા દો, અરે એ પણ આપણું નુકસાનનું કારણ નથી એમ કરીને છલ ગ્રહણ કરવાની વાત નથી. પરંતુ જ્યાં જ્ઞાન વૈભવને ખ્યાલમાં લીધો ને કે હું તો જ્ઞાન રૂપ છું, તો જ્ઞાન રૂપ છું તો હવે કદાચ ઔદૈહિક ભાવ આવી ગયો, એવો ભાવ આવી ગયો, તો કે છે કે જ્ઞાન કરે શું? તો કે એને પણ એ કાળે જાણે. તો એમ સહજતાથી લેતા આપણે એવો પણ અભ્યાસ કરવાનો કે સહજતાથી લેતા શીખીએ કે એ પણ ખરેખર મતલબ કે એના કાળમાં આવ્યો છે, તો કે એનો પણ મેં તો જાણ્યું છે, ખરેખર હું એનો કરનાર નથી એમ કરીને એની કરતા બુદ્ધિ, ભોક્તા બુદ્ધિ, એકત્વ મમત્વ બુદ્ધિ, રાગથી પદાર્થની તો ખરી પણ રાગ અને કસાય ભાવથી પણ એવી રીતે તૂટી જવી. અને વસ્તુ સમજો કે આપણા પરિણામ સોફ્ટ છે ને, તો આપણને ખેદ વર્તે એ પણ એક સ્વાભાવિક છે. હવે એક બીજી વાત સાંભળી લો, તમે ફરીથી કહું છું કે આપણે આપણી આ આપણા શુભ લક્ષણ બતાવે છે કે આપણને ખેદ વર્તે છે, સમજો. એમાં જો કે પાછું એમ કહીને સંતુષ્ટિ કરાવવાની વાત નથી, એમાં તો સંતુષ્ટ થઈ જવાનું જેવું નથી. પણ આ આપણા એક આપણી ભૂમિકાને સદાચારને યોગ્ય શુભ લક્ષણ છે કે આપણને કદાચિત ક્રોધ આવી ગયો તો આપણે ક્રોધથી તો મૂળમાં ભેદ વિજ્ઞાન કરવાનું છે, અને સાથે આપણને ખેદ બી વર્તે છે કે ખરેખર આ કસાય ભાવ કરવા જેવો નથી. આપણને ખેદ એટલા માટે વર્તે છે કે આપણે ભૂમિકાનું બી જ્ઞાન કરીએ છીએ ને, કે કારણ કે મારે તો ઊંચે ચડવાનું છે, મારે તો આગળ આ કસાય પણ તોડીને ભગવાન બનવાનું છે, અને હું અત્યારે આ ભૂમિકાની અંદર આવી બધી કસાયો કરું છું તો કે છે કે આ ખરેખર ખેદની વાત છે, કરવા જેવી નથી એવી ભાવના બી ભાવીએ છીએ કે આગળ આપણને ન થાય, તો કે છે કે આ બધું પણ સાથે સાથે એની અંદર સમાહિતપણે રહેલું છે. હાલ કે નહીં એ પ્રમાણે બધા ભાવો સાથે સાથે હોય છે. શ્રીમદ રાજચંદ્રજીનું છે ને, એટલે કે ભાઈ કે કસાયની ઉપશાંતતા એટલે માત્ર મોક્ષ અભિલાષ, હવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. કે આત્માર્થ નો નિવાસ કસાયની ઉપશાંતતા, કે જેને આ માર્ગ ગમ્યો છે એને નિયમથી કસાયો પાતળા થયા વગર રહેતા નથી, અને એવા કસાયો પાતળા થાય છે તો આ બાજુ જ્ઞાન પણ સમ્યક કામ કરે છે, ભેદ વિજ્ઞાન કરે છે, અને આગળ જતા આવી બધી બી કમજોરીઓ આપણી એક સમયે બધી દૂર થઈ જાય છે અને જીવ ભગવાન બની જાય છે. એટલે મૂળ વાત બીજી મારે એક એવી છે કે સમજો કે આપણને એવો ભાવ બી થઈ જાય તો આપણને એવો પશ્ચાતાપ પણ થાય છે. ખેદ વર્તે છે ને તો એ જ વખતે તમને પશ્ચાતાપ થઈ ગયો, અને પશ્ચાતાપ થાય છે તો સત્તામાં પડેલો જે અનુભાગ છે એ બી ઘટી જાય છે. હવે તમે આખો દિવસ શું છે કે મતલબ કે એની અંદર નહીં ગુંચાઈ જાઓ, કન્ફ્યુઝ નહીં થઈ જાઓ. આવી ગયો, મને ખેદ બી થયો, તો હવે એને લેટ ગો, છોડી દો. તમે છોડી દો કરીને સ્વચ્છંદતા નથી સેવા માંગતો, પરંતુ પાછો જ્ઞાન ભાવને મુખ્ય કરો. આમ વારંવાર જ્ઞાન ભાવને મુખ્ય કરતા જશો તેમ તેમ ઓટોમેટિકલી પછી જેને કહેવાય ખેદ કરવો પડે ને એવા પરિણામ જ આપણને ધીરે ધીરે ઉત્પન્ન નહીં થાય અને હંમેશા માટે શાંત થઈ જાય. ખ્યાલમાં આવે છે આપણને આ બધી વાત?
બહુ સરસ. હા,
ડિટેલમાં આટલી સૂક્ષ્મ રીતે સમજવું ખરેખર બહુ જ આના ઉપર શાંતિથી ધીરજથી વિચાર માંગી લે છે ઘણા, આના ઉપર ચિંતન મનન કરવું અને ખરેખર જીવનમાં ઉતારવા જેવું બહુ જ સૂક્ષ્મ રીતે, એટલે જ આટલું પ્રેક્ટિકલ લાગે છે એમ. કઈ રીતે દબાવવું અને કઈ રીતે સમજીને એનાથી છૂટું થવું, કેટલો ફરક છે બંનેમાં એમ.
બરોબર બરોબર. મારું તો એ કેવું હતું કે આવી ટાઈપના તમારા જેવા ક્વેશ્ચન છે ને એ બધા બહુ સુંદર અને મતલબ કે આત્મલક્ષી ક્વેશ્ચન આવે છે. તમારા બધા પાસે સહાનુભૂતિ દર્શન છે કે નહીં એ મને ખ્યાલ નથી, પરંતુ જો ન હોય તો અવશ્ય મંગાવી લો. અને એકલા આવી ટાઈપના બધા ઝીણા ઝીણા ને સૂક્ષ્મ ઉપયોગ કેમ અંદરમાં જતો નથી? ભાવના તો ઘણી થાય છે પણ ઉપયોગ અંદરમાં કેમ નથી જતો? ક્યાં ભૂલ રહી જાય છે? રાગને અમારે કેવી રીતે, એવા ઘણા પ્રશ્નોના ઉત્તર બેનશ્રીબેને આપેલા છે જેને કહેવાય. અને સહાનુભૂતિ દર્શન ની અંદર બહુ સુંદર વર્ણન છે, અદભુત મતલબ ગ્રંથ છે. એટલે મારે તો ખાસ તમને બધાને એક છે વિનંતી કે જો તમારે ત્યાં ઉપલબ્ધ ન હોય તો મારા ખાસથી જેને કહેવાય કે નેટ ઉપર બી એ આલોકતા મૂકતા જ હોય, મતલબ મૂકતા જ હશે, અને પણ નેટ ઉપર તો ખરું જ, સાથે સાથે એક કોપી વસ્તાવી લેશો ને તો તમને બધું આ આપણને બહુ કાર્યકારી થશે એમ. ખાસ તમે એ નોંધ લેજો અને જરૂર મંગાવવા જેવી અને સ્વાધ્યાય કરવા જેવો ખરો એમ કહેવાનો મતલબ. બરાબર ને? આપણો સમય પણ અહીંયા થઈ ગયો છે. અચ્છા નિયતિબેન, મારે એક વાત કરવી હતી. આપણે એટલે નેક્સ્ટ સન્ડે છે કે અમે અહીંયા આગળ દાદર ની અંદર શિબિર નો પ્રોગ્રામ રાખ્યો છે, એની અંદર રાજેન્દ્ર કુમાર જબલપુર, શૈલેષભાઈ અને રજનીભાઈ આવવાના છે. એટલે અમારે જો અનુકૂળતા કે શું છે, મેં સંચાલન બધું અમારે કરેલું છે ગજપંતા તરફથી ત્રણે વિદ્વાનોનું, તો સાંજે 8 વાગે સમજો કે લગભગ હું રાજેન્દ્ર કુમાર જબલપુર વાળાનું પ્રવચન રાખવાનું છું. કદાચ તમે નામથી પરિચિત હશો. બરાબર ને? તો લગભગ એમનું રાખવાની મારી ગણતરી છે, તો જો અનુકૂળતા હોય તો મને કહેજો શનિવારે, તો એમનું પ્રવચન ચાલશે ને તો હું એ પ્રમાણે મારા મોબાઈલ ઓન કરીને તમને જો લાભ લેવો હોય તો તમે એનો લઈ શકો છો, તો એ પ્રમાણે આપણે એમનો લાભ લઈશું એમ.
હા, ડેફિનેટલી. અને ત્યાંના જે રાજુ જૈન છે ને એ મારો ફ્રેન્ડ છે, મેં ગઈકાલે ફોન પણ કરેલો પણ મારે વાત નહીં થઈ આની. એટલે હું એની
શાંતિભાઈ રિકમદાસના ભત્રીજા.
હા,
દાદર મંદિર આગળ રહે છે એ જ ને?
હા 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 હા
મોબાઈલ ઉપર કરજો, કારણ કે અમે લોકો દાદર રહીશું ને એટલા માટે. મારો મોબાઈલ નંબર તમારી પાસે છે તો તમે મને પહેલા જણાવજો, તો હું એવી રીતે સેટિંગ કરીશ. અને 8 વાગ્યાની ગણતરી રાખજો તમે, જોજો તમે મેળ પડે તો જોઈ લેજો તમારી.
ના ડેફિનેટલી અમે કરી શકશું, કારણ કે હું હમણાં એના જ પર.
હું તમારી જોડે વાત કરીને પછી એ પ્રમાણે હું મોબાઈલ એવી રીતે મૂકી દઈશ કે જે તમને બધાને એનો લાભ મળે. બરાબર. બહુ
સરસ. અને નિલેશભાઈ, બધાને ક્વેશ્ચન આવે છે કે તમે બિસાઇડ સ્વાધ્યાય શું કરો છો ત્યાં આગળ મુંબઈમાં? હા, એટલે મને ઘણા બધા પૂછ્યું છે કે
પ્રવચન સાર ચાલે છે.
ના ના, એમ નહી, તમે લાઈક કઈક